બારમી પુત્રી સિંહકા કહે છે, વિક્રમય ચરિત્રની વાર્તા. બારમે દિવસે રાજા ભોજ પાછા સિંહાસન પર બેસવા જાય છે. ત્યાં સિંહકા નામની પુત્રી તેમને સિંહાસન પર બેસતા અટકાવી બોલી, હે રાજન, જોજો તમે આ સિંહાસન પર બેસતા નહીં. આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો દયાળુ, ભલો અને પરાક્રમી રાજા જ બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. ત્યાં કેટલાક યાત્રાળુઓનું ટોળું ફરતું ઉજ્જૈનીમાં આવ્યું. યાત્રાળુઓ કાશીથી ગંગાજળની કાવડો ભરીને વૈજનાથ મહાદેવને ચડાવવા જતા હતા. રસ્તામાં ઉજ્જૈની નગર આવતું હતું. યાત્રાળુઓએ વિક્રમ રાજાનો ખૂબ જ વખાણ સાંભળ્યા હતા, એટલે તેઓ રાજાના દર્શન કરવાની ઈચ્છાથી રાજદરબારમાં આવ્યા. રાજાએ તેઓને ભારે આદર સત્કાર કર્યો. રાજાના સરભરાથી યાત્રાળુઓ આનંદ પામ્યા. રાજાએ તેમની પાસેથી તીર્થસ્થાનો વિશે ઘણી વાતો સાંભળી. થોડો સમય રોકાઈ યાત્રાળુઓએ રાજાની વિદાય લીધી. તેમના ગયા પછી રાજાએ વિચાર કર્યો કે હું પણ 68 તીર્થ યાત્રા કરવા જાઉં. તેમણે રાજપાટ પ્રધાનને સોંપી યાત્રાળુઓનો વેશ ધરી ખભે કાવડ લઈ નીકળી પડ્યા. ત્યારે દરેક તીર્થસ્થાન અને દેવ દર્શન કરતા કરતા કર્ણાટક દેશમાં આવી ચડ્યા. ત્યાં એક ગામ હતું. રાજા ગામમાં ગયા. ગામના ચોકમાં એક ગરીબ વાણિયાની દુકાન હતી. રાજાએ તેની દુકાને કાવડ દૂર મૂકીને આરામ કરવા બેઠા. તેણે વાણિયા પાસે પાણી માંગ્યું. તેમણે પાણીથી મોઢું ધોયું અને પછી પીધું. એટલામાં તો પેલા વાણિયાની દુકાને ગ્રાહકોનો દરોડો પડ્યો. થોડી વારમાં તેનો બધો માલ વેચાઈ ગયો. તેને સારો એવો વકરો થઈ ગયો. વાણિયાને થયું કે જરૂર આ પરદેશીના પગલે જ આજે તેને સારો એવો વકરો થયો અને તેનો ઘણા સમયનો સંગ્રહેલો બધો માલ વેચાઈ ગયો. તેણે પરદેશીને નમન કરી કહ્યું, અતિથિ દેવ, તમે યાત્રાળુ લાગો છો, વળી થાકેલા પણ લાગો છો, તેથી મારે ઘેર ચાલો, હું આપની સેવા કરીશ. ભલે કહી રાજા વાણિયાના ઘેર ગયા. વાણિયાએ ઘરના માણસોને બધી વાત કરી. વાણિયાએ તથા ઘરના સર્વે રાજાની ખૂબ જ આગતા સ્વાગતા કરી. વિક્રમ રાજાને તેણે 4 દિવસ વધારે રહેવા ભલામણ કરી. રાજાએ તેની વિનંતીને માન આપ્યું અને આ દિવસોમાં વાણિયાનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો રહ્યો. આ 4 દિવસોમાં તો વાણિયાને સારી એવી કમાણી એકઠી થઈ ગઈ. આ વાણિયાને એક દીકરી હતી. તે હવે પરણાવા લાયક થઈ હતી, પરંતુ તે એક મૃત્યાને પસંદ કરતી તે એકેય મૃત્યાને પસંદ કરતી ન હતી. તેથી તેની ભાભીએ મેણું માર્યું કે તે તો વાણિયાને નહીં પણ વીર વિક્રમરાયને પરણશે અને રાણી થઈને પાન ચાવશે. નણંદ આ સાંભળી ગઈ. તેને ખોટું લાગ્યું. તે રીસમાં બોલી, નિશ્ચય વર વિક્રમને વરું, નહીતર હું કુંવારી મરું. વિક્રમ વિના પુરુષ જે જાત તે મારે માડી જાયો ભાત. આ વાત વિક્રમ રાજા ચૂપચાપ સાંભળી ગયા. તેમને થયું કે આ લોકોને મારી અસલિયતની ખબર પડે તે પહેલાં જ મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. એટલામાં એક કૌતુક થયું. મદ્રાસ થતાં વાણિયાની દીકરી ઘર ઉગાડી બહાર નીકળી. રાજા પણ એની પાછળ ગયા. છોકરી સીધી કૂવા કાંઠે ગઈ. જ્યાં એ કૂવામાં પડવા જાય છે ત્યાં રાજાએ આડો હાથ ધર્યો. રાજાએ પૂછ્યું, અરે છોકરી, શા માટે કૂવામાં પડે છે? તારે એવું તે શું દુઃખ આવી પડ્યું? પડ્યું છે, તું મને સાચી હકીકત જણાવ, નહીં તો તને બ્રહ્મ હત્યાનું પાપ છે. છોકરીએ કહ્યું, અરે ભલા માણસ, તું વળી અહીં કેમ આવ્યો? મને મરવા દે, મારા નસીબમાં મોત જ લખ્યું છે. મને ભાભીએ મેણું માર્યું છે કે તું રાજા વિક્રમને પરણવાની છે. તું રાજા વિક્રમને પરણવાની છે? મેં પણ ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રતિજ્ઞા લઈ લીધી કે વરું તો વિક્રમને જ વરું. હવે તમે જ કહો કે મારી આ પ્રતિજ્ઞા શું પૂરી થવાની છે? રાજા વિક્રમરાય, શું મારી જેવી છોકરીને પરણવા કંઈ નવરા બેઠા છે? એટલે હું કૂવે પડીને મરું એમાં જ મારું હિત છે. આમ કંઈ વાણિયાની દીકરી ફરી કૂવામાં પડવા તૈયાર થઈ. વિક્રમ રાજાએ વિચાર્યું કે જો આને મારી ઓળખાણ નહીં આપું તો તે વણમોતે મરી જશે અને તેની હત્યાનું પાપ મને લાગશે. એટલે તેમણે કહ્યું, કુંવરી, તું જેને પરણવા માંગે છે તે રાજા વિક્રમ હું છું. હું અત્યારે યાત્રાળુનો વેશ લઈને 68 તીરથની યાત્રાએ નીકળ્યો છું. વિરામ કરવા માટે જ તારે ત્યાં 4 દિવસ રોકાયો છું. આ સાંભળી છોકરી તો રાજી થઈ ગઈ. રાજાએ કહ્યું, મારે હજી ઘણા તીર્થોની યાત્રા કરવાની બાકી છે, માટે હું પાછા ફરતી વખતે તારી સાથે લગ્ન કરી તમને ઉજ્જૈની નગરીમાં લઈ જઈશ. પરંતુ તે કન્યા તો હઠ લઈને બેઠી કે તમે અત્યારે જ મારી સાથે ગંધર્વ વિવાહ કરો, મને ઋતુદાન આપો. છેવટે કુંવરીની હઠ આગળ રાજાને નમતું મૂકવું પડ્યું અને તેની સાથે ગંધર્વ વિવાહ કરી ઋતુદાન આપ્યું. રાજાએ વણિક કન્યાને એક પત્ર અને 1000 સોનો મોહર આપી. સવાર થતાં પહેલાં જ બંને પોતપોતાના સ્થાનકે આવી સૂઈ ગયા. સવાર પડતા રાજાએ વાણિયાના ઘરેથી વિદાય લીધી અને પાછા ફરતી વેરાએ આવવાનું કહ્યું. વિક્રમ રાજા અનેક તીર્થોની યાત્રા પૂરી કરીને ઉજ્જૈની પહોંચી ગયા અને પાછા રાજકાજમાં લાગી ગયા. સમય પસાર થતાં વાણિયાની પુત્રી ગર્ભવતી બની. તેણે વિક્રમ રાજા સાથે લગ્ન કર્યા હતા એ વાત તેણે કોઈને કહી ન હતી. આખા ગામમાં આ વાત જાહેર થઈ ગઈ અને બધે એની નિંદા થવા માંડી. મા બાપે પણ તેને કલંકિત માની ઘરમાંથી કાઢી મૂકી. પરંતુ તે કન્યા બહાદુર અને ટેકીલી હતી. તેણે નિશ્ચય કર્યો કે સાચાને સૂરજ સાખ્યો, તે તો પત્ર અને 1000 સોનામો લઈ ગામ બહાર આવેલ મંદિરમાં રહેવા લાગી. 9 માસ પૂરા થતાં તેણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સૂરજના જેવું એનું તેજ હતું. એક દિવસ વાણિયાની પુત્રી છોકરાને રમાડતી મંદિરને ઓટલે બેઠી હતી. તેવામાં એક જોશી મહારાજ મંદિરના દર્શન કરવા આવ્યા. તેમણે પેલા છોકરાની હસ્તરેખા જોઈ ભવિષ્ય ભાંખ્યું કે આ છોકરાને રાજયોગ છે, તેના બધા ગ્રહો બરવાન છે, તેના હાથમાં રાજવીની રેખાઓ છે, તે ભવિષ્યમાં મહાપરાક્રમી રાજા બનશે. આમ કહી વણિક પુત્રને કહ્યું, દીકરી, આ છોકરાનું નામ વૃષભ રાશિનું પાડજે. વણિક કન્યાએ છોકરાનું નામ વિક્રમ ચરિત્ર પાડ્યું. વિક્રમ રાજાએ આપેલ સોના મોર વડે તે પોતાના પુત્રને લઈને એક નગરમાં રહેવા લાગી. પુત્ર 7 વર્ષનો થતાં તેણે તેને પાઠશાળામાં ભણવા મૂક્યો. વિક્રમ ચરિત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાના લીધે તે પાઠશાળાનો વડો વિદ્યાર્થી બન્યો. સમય પસાર થતાં વિક્રમ ચરિત્ર 14 વર્ષનો થયો. એક દિવસ પાઠશાળામાં એક વિદ્યાર્થી સાથે તકરાર થઈ. તે વિદ્યાર્થીએ વિક્રમચરિત્રને ન બાપો કહ્યો. વિક્રમચરિત્રને આ સાંભળી ખૂબ જ માઠું લાગ્યું. તે આખા રસ્તે વિચાર કરતો આવ્યો કે બધા છોકરાઓને બાપ છે અને મારે કેમ નથી. એ તો ઘેર આવી માને પૂછ્યું, મા, આજે મારા એક સાથીએ મને ન બાપો કયો, શું મારે બાપ નથી? ઓચિંતા દીકરાના આવા વચનો સાંભળી મા તો ડગાઈ ગઈ. તેને થયું કે આજે 12 વર્ષ દીકરાએ તેને આ પ્રશ્ન કર્યો છે. તેણે વિક્રમચરિત્રને પેલો કાગર આપ્યો. વિક્રમચરિત્રએ તે કાગર વાંચ્યો. કાગર વાંચતા વાંચતા તેનું મન આનંદમાં આવી ગયું. તે બોલ્યો, માં હું ખરેખર ભાગ્યશાળી છું કે વિક્રમ રાજા જેવા પરાક્રમી રાજા મારા પિતા છે. માં હવે મને તમને મળવાની ઈચ્છા હવે મને તેમને મળવાની ઈચ્છા થઈ છે. માટે તમે આશીર્વાદ આપો કે હું મારા પિતાને જઈને મળી શકું. માની રજા મળતા વિક્રમચરિત્ર પોતાનો ઘોડા ઉપર સવાર થઈ ઉજ્જૈની નગરીમાં પહોંચ્યો. ઇન્દ્રપુરી જેવી ઉજ્જૈની નગરી જોઈ તે ખુશ થઈ ગયો. તે નગરીના દરવાજા નજીક પહોંચ્યો, પણ કંઈક વિચાર આવતા તે મહેલે ન ગયો અને નગર બહાર આવેલ એક વાડીમાં ગયો અને ઝાડ નીચે આરામ કરવા બેઠો. એવામાં તેણે વાડીમાં એક માણસને જોઈ તેને થયું કે રાજ દરબારમાં જતી આવતી માલણ દ્વારા મારું કામ પૂરું થશે. આમ વિચારી તેણે માલણને કહ્યું, બેન, હું પરદેશી છું, મને થોડા દિવસ તમારા ઘરે આશરો આપો. આમ કહી તેણે 25 સોના મોહર માલણના હાથમાં મૂકી દીધી. માલણ તો સોના મોહર જોઈ રાજી રાજી થઈ ગઈ. તેને થયું કે પરદેશી જરૂર માલદાર છે. એમ સમજી તેણે કહ્યું, ભાઈ, તમારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ ખુશીથી રહો. આમ કહી તે પરદેશીને પોતાના ઘેર લઈ ગઈ. ઘેર જઈ માલણે પરદેશીને પ્રેમથી જમાડ્યો, તેના રહેવા માટે સગવડ કરી આપી. વિક્રમચરિત્ર જમ્યા પછી આખા નગરમાં ફરી પાછો આવ્યો અને આરામ કર્યો. તે 2 દિવસ સુધી માલણને ત્યાં આરામથી રહ્યો અને માલણના મોંએ વિક્રમ રાજાની બધી વાતો સાંભળી. 3જા દિવસે માલણ ફૂલ ચૂંટી રાજાને આપવા જતી હતી ત્યારે વિક્રમચરિત્રે તેને રોકી 5 સોના મોહર આપીને કહ્યું, બેન, તમે આજે મારું એક કામ કરશો. માલણ સોના મોહર જોઈ રાજી થઈ ગઈ. તે તરત કામ કરવા તૈયાર થઈ. વિક્રમચરિત્રએ એક કાગળ લખીને માલણના હાથમાં આપ્યો અને કહ્યું, બેન, તારે આ કાગળ ગમે તે રીતે રાજાના હાથમાં પહોંચાડવાનો છે. માલણ તો ફૂલની સાથે એ કાગળને લઈ રાજમહેલમાં ગઈ અને સિફતથી રાજાના અગત્યના કાગળો ઉપર આ કાગળ મૂકી દીધો. થોડીવારમાં રાજાએ પોતાના કાગળો લીધા. તેમાં સૌ પ્રથમ ઉપરનો કાગળ લીધો અને વાંચ્યો. તેમાં લખ્યું હતું, સ્વસ્તિ શ્રી ઉજ્જૈની નગરી મધ્યે શ્રી વિક્રમરાયને માલુમ થાય કે જે ઉજ્જૈની રાજના અમે ધણી છીએ, માટે એ અમને સોંપી દો, નહીં તો આજ ન આપો કાલ બમણો લઉં, તેનો દંડ રાજા પ્રજાને ન દઉં. કાગર વાંચતા વાંચતા રાજા વિચારમાં પડી ગયા. તેમને થયું કે જરૂર આ કોઈ બહારવટિયાનું જ કામ લાગે છે, તેનો આ કાગર છે. રાજાએ તરત સભા ભરી અને આ કાગરની વાત જાહેર કરી અને કહ્યું, આ બહારવટિયાને વહેલી તકે પકડી લાવવાનો છે. બોલો, તમારામાંથી કોણ તૈયાર છે? સભામાં હાજર રહેલા કોઈ પણ આ કાર્ય માટે તૈયાર થયા નહીં. રાજા વિક્રમ, મંત્રી અને સેનાપતિ વગેરે ચોતરફ જોવા લાગ્યા, પણ કોઈ ઉઠતું ન હતું. કેટલીક વાર પછી સહદેવ અને મૂળદેવ નામના 2 ભાઈઓ ઊભા થયા. તેઓએ આ પડકાર ઝીલી લીધો. તે જોઈ રાજા ખુશ થયા અને તેમને મોં માગ્યું ઇનામ આપવાનું વચન આપ્યું. રાજાએ તે પછી ઢંઢેરો પીટાવી દીધો કે નગરમાં રાત્રિ દરમિયાન કોઈએ પણ બહાર નીકળવું નહીં, જે નીકળશે તેને ચોર ગણી ઠાર મારવામાં આવશે. માલણે આ સમાચાર વિક્રમચરિત્રને આપ્યા. વિક્રમચરિત્રે તો પહેલેથી બધી યોજના કરી રાખી હતી. તેણે સહદેવ અને મૂળદેવને બરાબર હંફાવવાની તૈયારી કરી રાખી. અડધી રાત થતાં વિક્રમચરિત્ર પોતાની યોજના પ્રમાણે સ્ત્રીનો વેશ લઈ સોર શણગાર સજીને પૂજાનો થાળ લઈ રૂમઝૂમ કરતો ચાલી નીકળ્યો. આ બાજુ સહદેવ અને મૂળદેવે પણ પાર્વતીયાને પકડવા માટે યોજના કરી રાખી. તેમણે આ માટે નગરના દરવાજે લાકડાનું એક યાંત્રિક છટકું બનાવી બેઠા હતા, જેથી બારવટિયાને સહેલાઈથી પકડી શકાય. થોડી વાર થતાં વિક્રમચરિત્ર સ્ત્રીનો વેશ ધારણ કરી નગરના દરવાજે આવ્યો. સહદેવ મૂળદેવે તેને રોક્યો અને પૂછ્યું, એ ભાઈ, તે રાજાનો હુકમ સાંભળ્યો નથી કે શું? અડધી રાતે આમ થાળ લઈને ક્યાં જાય છે? વિક્રમચરિત્રએ સ્ત્રીની જેમ લહેકો કરી કહ્યું, મારે રોજ રાત્રે શિવજીની પૂજા કરવાનું વ્રત છે, પણ રાજાના હુકમને કારણે આજે મારી સાથે કોઈ આવ્યું નથી, તેથી એકલી હું પૂજન કરવા જાઉં છું. બંને ભાઈઓ તો તેને ખરેખર સુંદરી માની બેઠા. બંને જણા તેના પર મોહિત થઈ તેની સાથે વાતો કરવા લાગ્યા. વિક્રમચરિત્રએ પણ નયન બાણ મારીને બંનેને એવા તો ઘાયલ કરી દીધા કે તેમને તેમની ફરજનું ભાન પણ રહ્યું નહીં. બંને ખૂબ મોજમાં આવ્યા ત્યારે સુંદરીએ કહ્યું, તમે આમ અડધી રાતે કેમ બહાર નીકળ્યા છો? બંને ભાઈઓ એકી સાથે બોલી ઉઠ્યા, અમે એક પાર્વતીયાને પકડવાનો પડકાર ઝીલ્યો છે. મારો બેટો હાથમાં આવે એટલી વાર છે. સ્ત્રી બોલી, એવા મોટા પાર્વતીયાને તમે બંને કેવી રીતે પકડી શકશો? બંને ભાઈઓ બડાસમાં બોલ્યા, અરે અમે તેટલો મોટો બારવટ ગમે તેટલો મોટો બારવટ્યો હોય પણ તે અમારા હાથમાંથી છટકવાનો નથી. અમે તેના માટે આ છટકું ગોઠવીને બેઠા છીએ, એ આવે એટલી વાર. સ્ત્રી બોલી, શું આ લાકડાના છટકામાં તો કાંઈ માનવી સપડાતો હશે? આ તો ન માન્યામાં આવે તેવી વાત છે. બંને ભાઈઓ બોલ્યા, આ લાકડાના છટકામાં બે પગ નાખવાના અને જોરથી આ ગુપ્ત કરો દબાવવાની. સ્ત્રીએ કહ્યું, આ તો માનવામાં નથી આવતું. સહદેવે કહ્યું, બે તો શું, પણ ચાર પગને ચાર હાથ પણ તેમાં આવી જાય. આમ કહી બંને જણાએ પોતાના હાથ પગ લાકડાના છટકામાં મૂક્યા કે તરત જ વિક્રમચરિત્રએ થાર હેઠો મૂકી જોરથી ગુપ્ત કરો દબાવી દીધી અને ભાઈઓના મોઢામાંથી રાડ ફાટી ગઈ. સ્ત્રી વેશમાં રહેલા વિક્રમચરિત્રે કેળથી કટારી કાઢીને જોરથી કહ્યું, મૂર્ખાઓ, જેને તમે પકડવા બેઠા છો તે બારવટીઓ હું જ છું. હવે તમારા લાગ્યા તમે ભોગવો. બંને ભાઈઓની તો સ્થિતિ ખરાબ થઈ ગઈ, તેઓના મોં વિલાઈ ગયા. તેમને તડપતા રાખી વિક્રમચરિત્ર અઠહાસ્ય કરતો માલણના ઘેર ગયો અને વેશ બદલીને સૂઈ ગયો. સવાર થતાં રાજાએ સહદેવને મૂળદેવની ખરાબ દશા જોઈ સભામાં ફરી બારવટિયાને પકડવાનો પડકાર કર્યો અને તેને પકડી લાવનારને મોટું ઇનામ આપવાનું જાહેર કર્યું. આ વખતે લલ્લો અને ફતો નામના બે ભાઈઓએ આ પડકાર ઝીલ્યો. તે બંને ભાઈઓ કંદોઈ હતા. તેઓ બુદ્ધિશાળી અને હિંમતવાન હતા. રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો કે સૂરજ આજમ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને જે નીકળશે તેને ઠાર મારવામાં આવશે. માલણે આ વાત ઘેર આવી વિક્રમચરિત્રને કરી. સંધ્યા થતાં ઉજ્જૈનની બજાર સુની પડી. તે વખતે વિક્રમચરિત્રે એક ગામડિયાનો વેશ ધારણ કરી ઘરમાંથી બહાર આવ્યો અને કંદોઈ ભાઈઓને ત્યાં ગયો. બારણે તારું મારેલું જોઈ તે બૂમો પાડવા લાગ્યો. ઉગાડભાઈ લાગી ભૂખડી લો દામ ને આપો સુખડી. અંદરથી લલ્લો ફતોએ કહ્યું, અલ્યા અત્યારે કોણ છે? જલ્દીથી ઘેર ભેગો થઈ જા. તને રાજાના હુકમની ખબર નથી કે બહાર નીકળનારને ઠાર મારવામાં આવશે? અરે બાપા, હું તો એક ગામડિયો છું, મને રાજાના હુકમની શી ખબર પડે? હું તો ભૂખ્યો હતો એટલે કંઈક ખાવાના હિસાબે અહીં આવી ચડ્યો. ભૂખથી આખી રાત જશે નહીં, માટે દયા કરી મને સુખડી આપો, જે પૈસા થાય તે લો. લલ્લો ફત્તો બોલ્યો, રાજાનો હુકમ છે એટલે દુકાન ઉગાડીએ તો મરવું પડે. વિક્રમચરિત્રએ કહ્યું, એક રસ્તો છે, જારીમાંથી મને સુખડીનું પડીકું આપો, હું પૈસા બહારથી જ આપી દઈશ. લલ્લો ફત્તાનું માન લલચાયું. તેમને થયું કે દુકાન ઉગાડ્યા વગર જ ગરાગી થતી હોય તો તેમાં ખોટું શું છે? વળી ગામડિયા પાસેથી મો માંગ્યા પૈસા પણ મળી શકશે. આ વિચારે તેમણે સવા શેર સુખડી જોખી પડીકું બાંધ્યું. જારીનું એક બારણું જરાક ઉગાડી એક ભાઈને સુખડીનું પડીકું બહાર આપવા અને બીજાએ પૈસા લેવા માટે જેવા બહાર હાથ કાઢ્યા કે તરત વિક્રમચરિત્રએ બંનેના હાથ પકડી કચકચાવીને જારી સાથે બાંધી દીધા. હું જ બહારવટ્યો, આમ કહી હસતો હસતો એ માલણને ઘેર આવી નિરાતે સૂઈ ગયો. સવાર પડતા રાજાએ લલ્લા ફત્તાની તપાસ કરાવી તો તે બંનેને જારી સાથે બાંધેલા દીઠા. સૈનિકો તે બંનેને છોડી રાજદરબારમાં લાવ્યા. બંને ભાઈઓએ રાજાને બધી હકીકત કહી જણાવી. બંનેની વાત સાંભળી રાજા ચિંતામાં પડ્યા. તેમને શું કરવું એની કશી સૂઝ પડી નહીં. તેમને હવે બીજા કોઈ માર્ગ દેખાયો નહીં એટલે તેમણે ફરી સભા ભરી પડકાર ફેંક્યો. આ વખતે કોઈની હિંમત ચાલી નહીં. આખરે એક ગુણકાએ આ પડકાર ઝીલી લીધો. રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો એટલે સાંજ પડતા તો આખી નગરી સુનકાર થઈ ગઈ. મદ્રાસ થતાં વિક્રમચરિત્રે સિપાહીનો વેશ લીધો અને સીધો જ ગુણકાને ઘેર ગયો. ત્યાં જઈ હાંફતો હાંફતો બોલ્યો, ચાલો જલ્દી ચાલો, ચાલો જલ્દી ચાલો, બહારવટીઓ પકડાઈ ગયો છે, તમને તેડાવ્યા છે. હે ગુણકા બોલી, ક્યાં છે? ચાલ બતાવું. કઈ ગુણકાને સાથે લઈ તે ચાલ્યો. વિક્રમચરિત્ર તેને એક ધર્મશાળામાં લઈ ગયો અને કહ્યું, આની અંદર બધા તમારી રાહ જુએ છે, જાઓ જલ્દીથી અંદર જાઓ. ગુણકા જેવી ધર્મશાળામાં દાખલ થઈ કે તરત વિક્રમચરિત્રએ બહારથી દરવાજો બંધ કરી દીધો. પછી બારીમાંથી કહ્યું, મને ઓળખ્યો નહીં, હું જ પાર્વટ્યો છું, એમ કહી તે ચાલ્યો ગયો. સવાર થતાં રાજાને ખબર પડી કે બહારવટિયાએ ગુણકાને પણ ધર્મશાળામાં કેદ કરી છે. ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમને થયું કે આ બહારવટીઓ કોઈ સામાન્ય બહારવટીઓ નથી, હવે તેને માટે કોઈ પડકારની જરૂર નથી, હવે તેને પકડવા માટે મારે જવું જોઈએ. તેણે સભામાં જાહેર કરી દીધું કે આજે રાત્રે હું બહારવટિયાને પકડવા નીકળીશ. માલણે આ વાત વિક્રમચરિત્રને જણાવી અને સાથે એ પણ જણાવ્યું કે વિક્રમ રાજા સૌ પ્રથમ હરિસિદ્ધ માતાના મંદિરે જશે, તે પછી આગળ પગલાં ભરશે. મદ્રાસ થતાં વિક્રમ રાજા હરિસિદ્ધ માતાના મંદિરે ગયા. વિક્રમચરિત્ર પણ તેની પાછળ પાછળ ગયો. વિક્રમ રાજા હરિસિદ્ધ માતાના મંદિરે જઈ સ્તુતિ કરવા લાગ્યા અને બોલ્યા, માતાજી મને બહારવટિયાને પકડવાની શક્તિ આપો. આમ કહી રાજાએ આશીર્વાદ માંગ્યા અને સમાધિ ચડાવીને બેઠા. વિક્રમચરિત્રે મંદિરે આવી હરવેથી કમાડ બંધ કરી સાંકર ચડાવી દીધી અને તિરાડમાંથી અંદર શું બને છે તે જોવા લાગ્યો. અંદર વિક્રમ રાજા સમાધિ પૂરી કરી દેવી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા, હે માતા, મારી લાજ હવે તમારા હાથમાં છે, જો મને આ વખતે મારા કાર્યમાં જશ નહીં મળે તો પ્રજામાં મારી હાંસી થશે અને અપકીર્તિ થશે. આ સાંભળી બહાર ઉભેલા વિક્રમચરિત્રને થયું કે હવે મોકો સારો છે, પિતાની સમક્ષ જાહેર થવાનો. તે તરત જ દરવાજા ઉગાડી મંદિરમાં વિક્રમ રાજા સમક્ષ જાહેર થયો. તેને જોતા જ વિક્રમ રાજાને કુદરતી વહાલ આવ્યું. તેમણે કહ્યું, હે ભાઈ,
તું કોણ છે અને આમ મધરાતે મંદિરમાં શા માટે આવ્યો છે? વિક્રમચરિત્રે કહ્યું, રાજન, આપ જેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છો, જેને શોધવા માટે આજે તમારે માતાજીની સહાય લેવી પડી, તે બારવટીઓ હું જ છું. હું આજે આપના શરણે આવ્યો છું. વિક્રમચરિત્રના આવા વચનો સાંભળી રાજા તેના ઉપર વધારે મમતા જાગી. તેણે પ્રેમથી પૂછ્યું, તું મોઢા પરથી તો બારવટીઓ લાગતો નથી, તારા મુખ પર તો રાજવંશી તેજ ચમકતું લાગે છે, તું તારી સત્ય હકીકત મને જણાવ. વિક્રમચરિત્રએ પેલો કાગળ રાજાને આપ્યો. રાજાએ દીવાના ઝાંખા પ્રકાશમાં આ કાગળ વાંચ્યો અને તેને પોતાનો આખો ભૂતકાળ યાદ આવ્યો. તેઓ પોતાના પુત્ર વિક્રમચરિત્રને બાથમાં લઈ ભેટી પડ્યા અને બોલ્યા, બેટા, તુંય મારા જેવો પરાક્રમી નીકળ્યો. તેઓ વિક્રમચરિત્રને રાજમહેલ લઈ ગયા. વિક્રમચરિત્રને બધી હકીકત રાજાએ કહી સંભળાવી. બીજા દિવસે રાજાએ રાજદરબારમાં સભાજનો આગળ તેની ઓળખાણ કરાવી અને તેની માતાને પણ રાજમહેલમાં તેડાવી લીધી. પછી બંને રહેવા માટે એક અલગ મહેલ આપ્યો. વિક્રમચરિત્ર બુદ્ધિશાળી હતો. તે રોજ રાજદરબારમાં જઈ રાજકાજમાં ભાગ લેવા લાગ્યો. આથી વિક્રમ રાજાને ઘણો આનંદ થયો. સમય પસાર થતો રહ્યો. એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં એક વાણિયો આવ્યો અને દુઃખી અવાજે બોલ્યો, અન્નદાતા, મારે ઘેર ઘણી માનતા બાધાઓ પછી એક પુત્રનો જન્મ થયો છે, પરંતુ તેનો જન્મ થતાં જ અમારા ગામના કૂવા, વાવ, તળાવના નીર ખૂટી ગયા છે. અત્યારે અમારા ગામમાં દુકાળ પડ્યો છે, તેથી ગામના લોકો તેને વગોવે છે. આ માટે મેં એક જોશી જોડે જોવડાવ્યું તો તે કહે છે કે આ તો કુદરતનો કોપને લીધે છે, પરંતુ જો ગામ બહાર આવેલા તળાવમાં કોઈ 32 લક્ષણાનો ભોગ અપાય તો જ મેઘરાજા પ્રસન્ન થાય અને નદી નારા ઉભરાય. હું આવા 32 લક્ષણા પુરુષની શોધમાં અહીં આવ્યો છું. વિક્રમ રાજા બોલ્યા, ભાઈ, હું 32 લક્ષણો કહેવાઉં છું. જો મારા ભોગથી મેઘરાજા પ્રસન્ન થતા હોય તો હું મારો ભોગ આપવા તૈયાર છું. વાણિયો બોલ્યો, અન્નદાતા, આ નહીં બની શકે, કારણ લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. હું તમારા જેવા પરમાર્થીનો ભોગ નહીં આપું. આ સાંભળી રાજા મૂંઝવણમાં મુકાયા. ત્યાં તો વિક્રમચરિત્ર બોલી ઉઠ્યો, મહારાજ, હું પણ 32 લક્ષણો કહેવાઉં છું. હું મારો ભોગ આપવા તૈયાર છું, તમે ચિંતા ન કરો. કુમારની વાત સાંભળી વિક્રમ રાજાની ચિંતા ઓછી થઈ. તેમણે કુમારને ધન્યવાદ આપ્યા. વાણિયાની ખૂબ આનાકાની છતાં પણ વિક્રમચરિત્ર અને રાજા વાણિયાની સાથે તેના ગામમાં ગયા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે તળાવને કિનારે આજે 32 લક્ષણા પુરુષનો ભોગ આપવાનો છે. આખું ગામ તળાવની આસપાસ ભેગું થઈ ગયું. થોડી વારે જોશી મહારાજ બધાને લઈને તળાવમાં આવ્યા. તળાવના મધ્ય ભાગમાં વિક્રમચરિત્રને ઘૂંટણિયા ભેર બેસાડ્યો. પછી મંત્રોચ્ચાર સાથે વિક્રમચરિત્રની બલિ તૈયાર થઈ ગઈ. વિક્રમ રાજા તલવારથી વિક્રમચરિત્રના મસ્તકનું બલિ આપવા જાય છે, ત્યાં તો તળાવમાંથી સીતરામાં પ્રગટ થયા અને બોલ્યા, લોહીનું એક ટીપું પણ જો તળાવમાં પડશે તો પણ તમારું કાર્ય સિદ્ધ થશે. વિક્રમચરિત્રે સીતરામાને નમન કર્યું. પછી વિક્રમચરિત્રે પોતાની ટટલી આંગળી છેદી, તેમાંથી લોહીની ધારા તળાવમાં પાડી કે તરત તળાવમાંથી પાણીની ધારા નીકળવા લાગી. આ ચમત્કાર જોઈ બધા સ્તબ્ધ બની ગયા. થોડી વારમાં તો ગામના નદી, તળાવ, વાવ, કૂવા બધા પાણીથી ભરાઈ ગયા. ત્યાંની પ્રજાએ વિક્રમ રાજા અને વિક્રમચરિત્રનો જય જયકાર બોલાવ્યો. બધાએ તેમને ઘણા ઘણા આશીર્વાદ આપ્યા. વિક્રમ રાજા પોતાના પુત્ર વિક્રમચરિત્રને પાછા હેમખેમ લઈ ઉજ્જૈનીમાં પાછા આવ્યા ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સિંહકા પુત્રીએ વાર્તા પૂરી કરી અને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા આવા પરગરજુ અને પ્રજાહિત માટે સ્વજનોનો ભોગ આપવાની તત્પરતાવાળા હતા, તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે. આમ કઈ પુત્રી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ.